એકત્ર શ્રુતિ સંવાદમાં આપનું સ્વાગત છે. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આજે આપણે ગુજરાતી સાહિત્ય વિવેચનના એક, એમ કહીએ તો ઘણા રસપ્રદ મુદ્દા પર ઊંડાણપૂર્વક વાત કરવા જઈ રહ્યા છીએ. ભોગીલાલ સાંડેસરાએ એમના લેખ અનુભાવના, કલાનુભાવ અને આનંદમાં અધ્યાપક વિષ્ણુપ્રસાદ ત્રિવેદીની જે અનુભાવના શક્તિની વિભાવના છે ને,
હા,
એની વિગતવાર સમીક્ષા કરી છે અને ટીકા પણ.
બરાબર, ઘણી મહત્વની ચર્ચા છે.
તો આ આખી ચર્ચાનો મૂળ સવાલ શું છે કે ભાઈ, આપણે જ્યારે કોઈ કલાકૃતિ જોઈએ કે વાંચીએ, કવિતા હોય, નાટક હોય, નવલકથા હોય, ત્યારે એમાં જે જુદા જુદા ભાવો હોય, વિચારો હોય, આદર્શો હોય, એની સાથે આપણે જોડાઈ કેવી રીતે શકીએ? શું આપણામાં, એટલે કે ભાવકમાં, કોઈ એવી ખાસ શક્તિ છે જેવું ત્રિવેદીજી માનતા હતા?
હા, એ એમનો મુખ્ય મુદ્દો હતો.
કે પછી આ બધો કમાલ મુખ્યત્વે કલાકૃતિનો પોતાનો છે, એની રચના, એની શક્તિનો, જેવી દલીલ સાંડેસરા કરે છે. એટલે કે કલાનો જાદુ છે ક્યાં, કલાકૃતિમાં કે પછી ભાવકમાં?
બહુ પાયાનો પ્રશ્ન છે આ.
તો આજે આપણો આશય સાંડેસરાની જે દલીલો છે એને જરા બારીકાઈથી સમજવાનો છે. એ ત્રિવેદીજીની અનુભવના શક્તિ સામે કયા તાર્કિક મુદ્દા ઉઠાવે છે, કયા શાસ્ત્રીય આધાર આપે છે,
હા,
અને કલાના અનુભવ વિશે અને એના અંતિમ પરિણામ એટલે કે આનંદ વિશે એમનો પોતાનો શું મત છે? તો ચાલો આ સાહિત્ય સિદ્ધાંતની ગલીઓમાં આપણે સફર શરૂ કરીએ.
ચોક્કસ.
તો સૌથી પહેલા તો વિષ્ણુપ્રસાદ ત્રિવેદીની અનુભાવના શક્તિની વિભાવના શું છે? સાંડેસરાએ એને કેવી રીતે રજૂ કરે છે? ત્રિવેદીજી ખરેખર કહેવા શું માંગતા હતા?
જુઓ, સાંડેસરાના કહેવા મુજબ ત્રિવેદીજીનો મૂળ વિચાર એવો હતો કે ભાવકમાં, એટલે કે વાંચક હોય કે પ્રેક્ષક હોય, એનામાં સમાન ભાવની કે સમાન સંવેદનની એક ગૂઢ શક્તિ રહેલી છે.
ગૂઢ શક્તિ.
હા, અને આ શક્તિને કારણે જ એ કલાકૃતિમાં જે ભાવો કે વિચારો રજૂ થયા હોય એની સાથે તાદાત્મ્ય સાધી શકે, ભલે ને પછી એ ભાવો સાવ વિરોધી હોય કે ભાવકના પોતાના સ્વભાવથી જુદા હોય.
એટલે ગમે તેવા ભાવ સાથે જોડાઈ શકે.
હા, આ શક્તિને એમણે નામ આપ્યું અનુભાવના શક્તિ. સાંડેસરા ત્રિવેદીજીના શબ્દો પણ ટાંકે છે. આ શક્તિને આપણી જૂની પરિભાષાને વળગી રહી ભાવના શક્તિ કે અનુભાવનાની શક્તિ કહીશું તો ચાલશે. મૂળ વાત એ કે ભાવકની અંદર જ કંઈક એવું છે જે કલા સાથે એકરૂપ થવામાં મદદ કરે છે.
એટલે કે મારામાં જ એવી કોઈ શક્તિ છે કે હું રામના દુઃખમાં દુઃખી થઈ શકું અને કૃષ્ણની લીલામાં આનંદ પામી શકું, ભલે હું એ પરિસ્થિતિમાં ના હો. પણ શું ત્રિવેદીજી આ શક્તિને હંમેશા એક જ રીતે વર્ણવતા હતા કે એમાંય ફેરફાર હતો?
ના ના. અને સાંડેસરા એ મુદ્દો ખાસ ઉઠાવે છે કે ત્રિવેદીજીએ આ શક્તિનું સ્વરૂપ અને નામ પણ ખબર છે અલગ અલગ સમયે જુદી જુદી રીતે આપ્યું છે.
ઓ, એમ.
હા, દાખલા તરીકે જૂનાગઢ સાહિત્ય પરિષદનું વ્યાખ્યાન હતું, એમાં એને સમાન ભાવની શક્તિ કહ્યું. પછી એમનો એક લેખ છે સાધારણીકરણ, એમાં એને શક્તિને બદલે એક વ્યાપાર એટલે કે પ્રક્રિયા ગણાવી.
શક્તિમાંથી પ્રક્રિયા.
હા. પછી રસના સિદ્ધાંતમાં સાપેક્ષતા લેખમાં સમભાવની શક્તિ એટલે કે સિમ્પથી એવો ઉલ્લેખ કર્યો, અને એને જ પાછળથી અનુભવના શક્તિ કહ્યું.
અચ્છા.
અને એ જ લેખમાં પાછું એને આત્મસાત કરતી શક્તિ પણ કહ્યું, અને કલ્પના એટલે કે ઇમેજિનેશન સાથે પણ સરખાવી. પણ પાછો ભાર મૂક્યો કે કલ્પના શબ્દમાં આનંદનો ભાવ નથી આવતો, જ્યારે આ શક્તિ તો આનંદદાયક છે.
એટલે ઘણા બધા નામો અને વર્ણોનો.
હા, સાંડેસરા કહે છે કે ત્રિવેદીજીને ઘણા વખતથી આવી કોઈ શક્તિની જરૂર લાગતી હતી, એ સમજાવવા માટે કે ભાવક આટલા બધા વૈવિધ્યવાળા કલા જગતમાં પ્રવેશે કેવી રીતે, એની સાથે ભાવનાત્મક રીતે જોડાય કેવી રીતે.
સમજાયો. એટલે ભાવકની અંદરની આ શક્તિ પર ત્રિવેદીજીનો ભાર હતો. હવે આના જવાબમાં સાંડેસરા શું કહે છે, એમની મુખ્ય દલીલ શું છે?
સાંડેસરાનો મુખ્ય અને કહીએ તો પાયાનો પ્રતિવાદ એ છે કે આ જે કલાનો અનુભવ છે, ભાવકની તલ્લીનતા છે ને,
હા, તદાકારતા,
એ ભાવકની કોઈ પોતાની સ્વતંત્ર આંતરિક શક્તિનું પરિણામ નથી.
નથી તો પછી?
એ તો કલાકારની કલાકૃતિની શક્તિનું પરિણામ છે. કલાકારની કલામાં જે શક્તિ છે એનું પરિણામ છે, અને આ માટે તેઓ ભારતીય કાવ્યશાસ્ત્રના સિદ્ધાંતોનો આધાર લે છે. ખાસ કરીને શબ્દ અને અર્થની વ્યંજના શક્તિનો.
વ્યંજના શક્તિ, હા, આ શબ્દ આપણા શાસ્ત્રોમાં બહુ મહત્વનો છે. એનો અર્થ અહીં સાંડેસરા કયા સંદર્ભમાં વાપરે છે?
વ્યંજના એટલે શું? શબ્દની સૂચન કરવાની શક્તિ, ધ્વનિત કરવાની શક્તિ. શબ્દોનો સીધો અર્થ હોય વાચ્યાર્થ, લક્ષણાથી બીજો અર્થ નીકળે લક્ષ્યાર્થ, પણ એ સિવાય પણ જે ગૂઢ અર્થ, ભાવ કે રસ સૂચિત થાય,
હા,
એ વ્યંજના દ્વારા થાય. સાંડેસરા કહે છે કે કલાકાર આ વ્યંજના શક્તિનો ઉપયોગ કરે છે અને એનાથી ભાવકના ચિત્તમાં સૂક્ષ્મરૂપે રહેલી વાસનાઓ, એટલે કે પૂર્વ સંસ્કાર, અનુભવની છાપ, ભાવનાત્મક વૃત્તિઓ,
વાસનાઓ,
એને જાગૃત કરે છે. આ પ્રક્રિયામાં ભાવક કંઈ સક્રિય રીતે પોતાની શક્તિ નથી વાપરતો. એ તો કલાકૃતિના ઉદ્દીપન પ્રત્યે જાણે નિષ્ક્રિય રીતે વિવશ બનીને પ્રતિભાવ આપે છે. શક્તિ ક્યાં છે? કલાકૃતિમાં, કલાકારના નિરૂપણમાં.
આ સમજાવવા માટે પેલી મુરલીધર અને સાપની સરખામણી સાંડેસરાએ આપી છે ને?
હા, બરાબર. અને એ સરખામણી બહુ જ સચોટ છે. સાંડેસરા કહે છે, જેમ મુરલીધર પોતાની મુરલીના સ્વરોથી તટસ્થ એવા સર્પને ઈચ્છે તેમ નચાવી શકે છે, તેમ કલાકાર પણ પોતાની કલા દ્વારા ભાવકમાં ઇષ્ટ અનુભૂતિની નિષ્પત્તિ કરાવી શકે છે. હવે અહીં સાપ કંઈ પોતાની નાચવાની શક્તિ નથી વાપરતો.
ના, એ તો સૂરના પ્રભાવમાં નાચે.
બસ, એ જ રીતે ભાવક પણ કલાકૃતિની વ્યંજના શક્તિના પ્રભાવ હેઠળ તલ્લીન થાય છે, રસ અનુભવે છે. હા, એ વાત ખરી કે ભાવકમાં સંવેદનશીલતા, પેલી વાસનાઓ હોવી જરૂરી છે, જેમ સાપમાં સાંભળવાની ને પ્રતિક્રિયા આપવાની ક્ષમતા તો જોઈએ ને.
ચોક્કસ,
પણ મૂળ પ્રેરક બળ તો કલાકાર અને કલાકૃતિ છે, ભાવક નહીં.
એટલે સાંડેસરા એકદમ ભારપૂર્વક કહે છે કે કેન્દ્ર કલાકૃતિ છે, ભાવક નહીં. અને એમણે ત્રિવેદીજીના પોતાના લખાણોમાંથી જ આ વાતને ટેકો આપતા ઉદાહરણો પણ આપ્યા છે, ખરું?
બિલકુલ, આ એમની દલીલનો એક બહુ મજબૂત મુદ્દો છે. એ ત્રિવેદીજીનું જ એક વાક્ય ટાંકે છે જેમાં ત્રિવેદીજી પોતે જાણે સ્વીકારતા હોય એવું લાગે છે.
શું વાક્ય છે?
ત્રિવેદીજી લખે છે, એ ભાવોને એ વાચક પહોંચી શક્યો તેમાં વાચકમાં રહેલી ગૂઢ શક્તિનું દર્શન થાય છે, પણ એમાં એનું પરાક્રમ થોડું જ છે. પરાક્રમ તો કવિનું, જેણે એવી કૃતિ રચી કે આપણે તદાકાર થઈ શક્યા.
ઓહો, આ તો સીધી વાત થઈ ગઈ.
હા, એટલે સાંડેસરા તરત સવાલ ઉઠાવે છે કે જો તદાકાર થવામાં પરાક્રમ કવિનું છે, ભાવકનું નથી, તો પછી ભાવકમાં કોઈ અલગ અનુભાવના શક્તિ નામની શક્તિ માનવાની જરૂર જ ક્યાં રહી? ખાસ કરીને કલાનુભવની પેલી પ્રત્યક્ષ ક્ષણે એ વખતે ભાવકની કોઈ વિશેષ શક્તિની જરૂર ખરી?
બરાબર, મુદ્દો પકડ્યો એમણે.
અને એટલું જ નહીં, સાંડેસરાએ પણ બતાવે છે કે ત્રિવેદીજી પોતે જ ક્યારેક અનુભાવનાને શબ્દની શક્તિ સાથે જોડે છે એમના સાધારણીકરણવાળા લેખમાં.
પાછી શબ્દની શક્તિ.
હા, એટલે ગૂંચવણ વધે કે નહીં? જો અનુભાવના શબ્દની શક્તિ હોય તો એ કવિગત કે કલાકૃતિગત થઈ, ભાવકગત કઈ રીતે કહેવાય?
હા, સાચી વાત.
અને જો એ ભાવકની શક્તિ હોય તો એને શબ્દની શક્તિ સાથે કેમ સાંકળી? એટલે સાંડેસરાનું તારણ સ્પષ્ટ છે, કલાનુભવની ક્ષણે ભાવકની કોઈ સ્વતંત્ર સક્રિય શક્તિ કામ નથી કરતી, એ કલાના પ્રભાવ હેઠળ હોય છે.
આ દલીલ તો ઘણી રસપ્રદ છે, પણ તો શું સાંડેસરા ભાવકની કોઈપણ પ્રકારની શક્તિ કે સક્રિયતાનો સાવ ઇનકાર જ કરી દે છે, કે પછી એના માટે કોઈ બીજું સ્થાન, બીજો સમય જુએ છે?
અહીંયા સાંડેસરા એક બહુ જ મહત્વનો ભેદ પાડે છે અને એનાથી આખી ચર્ચાને એક નવી દિશા મળે છે.
શું ભેદ છે?
એ પ્રત્યક્ષ કલાનુભવ, એટલે કે ઇમિજિએટ એસ્થેટિક એક્સપિરિયન્સ, અને પછીથી થતા ચિંતન કે પુનઃ અનુભવ, લેટર રિફ્લેક્શન ઓર રી એક્સપિરિયન્સ, આ બે વચ્ચે સ્પષ્ટ તફાવત કરે છે.
અચ્છા, અનુભવની ક્ષણ અને અનુભવ પછીનું ચિંતન.
બરાબર. એમનું કહેવું છે કે કલાનુભવની જે તાત્કાલિક ક્ષણ છે, જેમાં ભાવક એકદમ તલ્લીન થઈ જાય છે, ત્યારે ભાવક મોટે ભાગે નિષ્ક્રિય ગ્રહણ કરનાર હોય છે, કલાકૃતિ એના પર હાવી હોય છે. પણ જ્યારે એ અનુભવ પૂરો થઈ જાય અને પછી ભાવક કે વિવેચક શાંતિથી બેસીને એ કલાકૃતિ વિશે, પોતાના અનુભવ વિશે વિચારે, મનન કરે, વિશ્લેષણ કરે,
ત્યારે
ભાવકની સક્રિય ભૂમિકા શરૂ થાય છે.
જેમ કે આપણે નાટક જોતી વખતે પાત્રો સાથે એકદમ બહી જઈએ, પણ નાટક પૂરું થાય પછી ઘરે આવીને મિત્રો સાથે ચર્ચા કરીએ કે એના વિશે લખીએ, ત્યારે આપણી બુદ્ધિ, આપણી કલ્પના શક્તિ વધુ સક્રિય હોય છે, એવું.
બરાબર, એ જ.
અને સાંડેસરા આ પછીલા તબક્કા સાથે ભારતીય કાવ્યશાસ્ત્રના આચાર્ય રાજશેખરની ભાવયત્રી પ્રતિભાને જોડે છે.
ભાવયત્રી?
હા, રાજશેખરે બે પ્રકારની પ્રતિભા કહી હતી. એક કાર્યયત્રી પ્રતિભા, જે કવિમાં હોય, સર્જન કરાવે, અને બીજી ભાવયત્રી પ્રતિભા, જે ભાવક કે સહૃદયમાં હોય, એ કવિના શ્રમ અને અભિપ્રાયને સમજવામાં, એનો આસ્વાદન કરવામાં મદદ કરે.
સમજાયું. કાર્યયત્રી સર્જક માટે, ભાવયત્રી ભાવક માટે.
હા, તો સાંડેસરાનો મુખ્ય આરોપ એ છે કે ત્રિવેદીજી જે અનુભવના શક્તિની વાત કરે છે, એને ભૂલથી કલાનુભવની પીલી પ્રત્યક્ષ તાત્કાલિક ક્ષણ પર લગાવી દે છે.
ઓ,
સાંડેસરાના મતે જો અનુભવના જેવી કોઈ શક્તિ હોય જ તો એ કદાચ આ અનુભવ પછીના ચિંતન, મનન કે પુનરાનુભવ માટે વધુ યોગ્ય શબ્દ છે. કારણ કે ત્યારે ભાવક સક્રિય રીતે પોતાની કલ્પના, સ્મૃતિ, બુદ્ધિનો ઉપયોગ કરતો હોય છે.
આ સમયનો ભેદ, પ્રત્યક્ષ અનુભવ અને પશ્ચાત ચિંતન, આ તો બહુ મહત્વનો મુદ્દો લાગે છે. આનાથી કલાનુભવની આખી પ્રક્રિયા જાણે વધુ સ્પષ્ટ થાય છે.
ચોક્કસ.
હવે આ ચર્ચાનો બીજો એક મહત્વનો મુદ્દો લઈએ. આનંદ. ત્રિવેદીજી કલાનુભવનું જે અંતિમ પરિણામ છે એના માટે આનંદ શબ્દ સામે પણ સવાલ ઉઠાવે છે, નહીં?
હા, એ પણ એક મુદ્દો છે. ત્રિવેદીજી સૂચવે છે કે કલાનુભવનું અંતિમ ફળ વર્ણવવા માટે આનંદ એટલે કે પ્લેઝર શબ્દ કદાચ હંમેશા બરાબર નથી, પૂરતો નથી. એના બદલે એ તલ્લીનતા, એબ્ઝોર્પ્શન કે ટ્રાન્સપોર્ટ શબ્દ વાપરવાનું સૂચન કરે છે.
તલ્લીનતા?
હા, એમની દલીલ એવી છે કે કલા દ્વારા આપણું મન ગમે તે વૃત્તિ કે ભાવમાં, હર્ષ હોય, શોક હોય, ભય હોય, ક્રોધ હોય, એમાં તદાકાર થઈ શકે છે, એટલે કે તલ્લીન થઈ શકે છે. અને આ જે તલ્લીનતા છે ને, એ પોતે ભાવક માટે દુઃખદાયક નથી હોતી. ભલે મૂળ ભાવ દુઃખ ન હોય, જેમ કે કરુણ રસના નાટકમાં રડવું આવે, પણ એમાં ડૂબી જવાનો એક પ્રકારનો સંતોષ હોય છે. ત્રિવેદીજી લગભગ આનંદ અને તલ્લીનતાને સમાનાર્થી જેવા ગણે છે.
અને આ તલ્લીનતા એટલે કંઈ જડ કે મૂળ અવસ્થા નહીં એમનું કહેવું એમ છે?
ના ના, બિલકુલ નહીં. ત્રિવેદીજી સ્પષ્ટ કરે છે કે આ તલ્લીનતા તો જાગ્રત સચેત અવસ્થા છે. એમાં ચિત્તની ચેતના શક્તિ પૂરેપૂરી કામ કરતી હોય છે. બુદ્ધિ શિથિલ નથી લતી, પણ વધુ તીવ્ર અને સૂક્ષ્મ બને છે. અને ઘણીવાર ઈચ્છાશક્તિનું પણ સૂક્ષ્મ સંચાલન ચાલુ રહે છે. એટલે આ એક પ્રકારની સક્રિય, ચૈતન્યમય એકાગ્રતા છે એમના મતે.
પણ સાંડેસરા આ વાત સાથે પણ સહમત નથી. આનંદ અને તલ્લીનતાને એક ગણવા સામે એમનો શું વાંધો છે?
સાંડેસરા અહીં પણ ભારપૂર્વક પોતાનો મતભેદ નોંધાવે છે. એ કહે છે કે તલ્લીનતા એ આનંદ નથી.
નથી?
ના, પણ આનંદ સુધી પહોંચવાની પૂર્વ ભૂમિકા છે. એ સાધન છે, સાધ્ય નથી. આપણા કાવ્યશાસ્ત્રમાં જેને વિગલિત વેદ્યાંતરત્વ કહે છે, એટલે કે એવી સ્થિતિ જ્યારે કલાકૃતિ સિવાય બીજા કશાનું ભાન ન રહે, ભાવક પોતાને અને આસપાસના જગતને ભૂલી જાય, એ છે આ તલ્લીનતા.
વિગલિત વેદ્યાંતરત્વ?
હા, સાંડેસરાના મતે આ કલાનુભવની ઉપાંત્ય સ્થિતિ છે, એટલે કે છેલ્લી સ્થિતિની બરાબર પહેલાની. અંતિમ પરિણામ, પર્યવસાંત શું છે? એ છે ચિત્તને અનુકૂળ એવી વેદના, અ ફીલિંગ એગ્રીએબલ ટુ ધ માઇન્ડ, અને તે જ આનંદ છે.
એટલે કે પહેલા તલ્લીનતા આવે અને એના પરિણામે આનંદની અનુભૂતિ થાય, ક્રમ આ રીતે છે?
હા, સાંડેસરા મુજબ ક્રમ આ જ છે. કલાકૃતિ ભાવકને તલ્લીન કરે છે, વિગલિત વેદ્યાંતરત્વ, અને આ તલ્લીનતાના ફળરૂપે ચિત્તમાં જે આહલાદક, અનુકૂળ સંવેદના જન્મે છે, તે આનંદ છે. સાંડેસરા માને છે કે ત્રિવેદીજી આ બંનેને, તલ્લીનતા અને આનંદને, એક ગણીને ભૂલ કરે છે. અને એના કારણે જ એમને પેલી ગૂંચવણો નડે છે. દાખલા તરીકે, જો તલ્લીનતા એટલે બીજા બધા જ જ્ઞાનનું લુપ્ત થઈ જવું, તો પછી એ જ ક્ષણે બુદ્ધિ અને ઈચ્છાશક્તિ તીવ્ર અને સક્રિય કેવી રીતે રહી શકે, જેવું ત્રિવેદીજી કહે છે?
હા, આ વિરોધાભાસ લાગે છે.
સાંડેસરાના મતે આ બુદ્ધિ અને ઈચ્છાશક્તિની સક્રિયતા પેલી પ્રત્યક્ષ અનુભવની ક્ષણે નહીં, પણ પછીના ચિંતન કે પુનરાનુભવના તબક્કે વધુ બંધ બેસે છે.
આ તો ખરેખર ખૂબ જ સ્પષ્ટ ભેદ પાડ્યો એમણે. તો આ બધા મુદ્દાઓને જો આપણે ભેગા કરીએ, તો શું આપણે સાંડેસરાના મતે કલાનુભવની આખી પ્રક્રિયાના તબક્કા સ્પષ્ટ રીતે સમજી શકીએ, જેથી આખી વાતનો સાર પકડાય?
ચોક્કસ. સાંડેસરાના વિશ્લેષણના આધારે આપણે કલાનુભવની પ્રક્રિયાને મુખ્યત્વે ત્રણ તબક્કા કે સ્થિતિઓમાં વહેંચી શકીએ છીએ.
કયા ત્રણ?
પહેલો તબક્કો છે તલ્લીનતા, વિગલિત વિદ્યાંતરત્વ આ પ્રત્યક્ષ કલાનુભવનો પહેલો અને જરૂરી ભાગ છે. કલાકૃતિના નિરૂપણમાં ભાવકનું પૂરેપૂરું ડૂબી જવું, પોતાની આસપાસનું વાતાવરણ, પોતાનું સ્વ, બધું ભાન ભૂલી જવું. સાંડેસરાએ રામસીતાના નાટકનું ઉદાહરણ આપ્યું છે ને, કે ભાવકે ભૂલી જાય કે આ તો નટ છે, રામ નથી, અને એ પણ ભૂલી જાય કે હું નાટક જોઈ રહ્યો છું. આ એક પ્રકારની આત્મવિસ્મૃતિ છે, કલા સાથે એકાકાર થવાની સ્થિતિ. આ તબક્કે ભાવક મુખ્યત્વે નિષ્ક્રિય છે, કલાકૃતિની શક્તિથી અભિભૂત છે.
બરાબર. પહેલો તબક્કો તલ્લીનતા, બીજો
તબક્કો છે આસ્વાદ્યતા, આનંદ.
આસ્વાદ્યતા એટલે આનંદ.
હા, આ પેલી તલ્લીનતાનું સીધું પરિણામ છે. તલ્લીનતા દ્વારા ભાવકના ચિત્તમાં જે વિશિષ્ટ, અનુકૂળ, આહલાદક સંવેદના જન્મે છે, જે સૌંદર્યાનુભૂતિ કે રસાસ્વાદનો અનુભવ છે, એને સાંડેસરા આનંદ કહે છે. આ પ્રત્યક્ષ કલાનુભવનું અંતિમ ફળ છે, પર્યાવસાન છે. તલ્લીનતા આ આનંદ માટેનો રસ્તો ખોલી આપે છે. પછી ભલે એ આનંદ શૃંગાર રસનો હોય કે કરુણ રસનો, એ ભાવક માટે આસ્વાદ્ય હોય છે.
સમજાયું. તલ્લીનતા પછી આનંદ, અને ત્રીજો તબક્કો?
ત્રીજો તબક્કો છે પુનરનુભવ, ચિંતન મનન.
જેની વાત આપણે પહેલા કરી.
બરાબર. આ તબક્કો પ્રત્યક્ષ કલાનુભવની ક્ષણ પૂરી થયા પછી શરૂ થાય છે. નાટક પૂરું થયું, કવિતા વંચાઈ ગઈ, પછી ભાવક કે વિવેચક શાંત, સ્વસ્થ ચિત્તે પોતાના મનમાં એ અનુભવને ફરીથી યાદ કરે છે, એનું સ્મરણ કરે છે, એના જુદા જુદા પાસાઓનું વિશ્લેષણ કરે છે, મૂલ્યાંકન કરે છે. સાંડેસરા માને છે કે આ તબક્કામાં ભાવકની પેલી ભાવૈત્રી પ્રતિભા સક્રિય થાય છે.
અને અહીં બુદ્ધિ, કલ્પના બધું સક્રિય હોય છે.
હા, અહીં બુદ્ધિ, કલ્પના, સ્મૃતિ અને કદાચ ઈચ્છાશક્તિ પણ સક્રિય ભૂમિકા ભજવે છે, કારણ કે આ એક સભાન વૈચારિક પ્રક્રિયા છે.
એટલે સાંડેસરાનો નિષ્કર્ષ એમ થયો કે ત્રિવેદીજી આ ત્રણ તબક્કાઓને સ્પષ્ટ રીતે જુદા નથી પાડતા અને એના કારણે ગૂંચવણ થાય છે.
બરાબર. સાંડેસરા કહે છે કે ત્રિવેદીજી તલ્લીનતા તબક્કો એક અને આનંદ તબક્કો બે ને એક ગણીને પહેલા બે તબક્કા વચ્ચેનો ભેદ ભૂસી નાખે છે. અને જે અનુભવના શક્તિ કદાચ તબક્કા ત્રણ પુનરનુભવ ચિંતન સાથે સંબંધિત હોઈ શકે, તેને તેઓ પ્રત્યક્ષ અનુભવ તબક્કા એક અને બે પર લાગુ પાડી દે છે. સાંડેસરાના મતે જો આ ત્રણેય તબક્કાઓનો ભેદ સ્પષ્ટ રાખવામાં આવે તો પછી પ્રત્યક્ષ કલાનુભવના અંતિમ પરિણામ માટે આનંદ શબ્દ વાપરવામાં કોઈ વાંધો નથી.
અને પેલી અનુભવના શક્તિની જરૂર પણ નથી રહેતી.
હા, એ અનુભવ દરમિયાન ભાવકમાં કોઈ અલગ અનુભવના શક્તિની કલ્પના કરવાની જરૂર નથી રહેતી, કારણ કે તે સમયે મુખ્ય કામ કોણ કરે છે? કલાકૃતિની વ્યંજના શક્તિ.
બરાબર.
સાંડેસરા અહીં પેલી ભટ્ટનાયકની ભોજકત્વ શક્તિનો પણ ઉલ્લેખ કરે છે.
હા, એ શું છે?
ભટ્ટનાયક પ્રાચીન કાવ્યશાસ્ત્રી હતા. એમણે રસ નિષ્પત્તિ માટે ભોજકત્વ નામનો એક વ્યાપાર માન્યો હતો, જે રસનો ભોગ કરાવે. ત્રિવેદીજીની અનુભવના શક્તિ થોડી એના જેવી લાગે છે, પણ સાંડેસરા બે વાત યાદ અપાવે છે.
કઈ બે વાત?
પેલું તો એ કે પાછળથી મહાન આચાર્ય અભિનવ ગુપ્તે આ ભોજકત્વ નામના અલગ વ્યાપારનો સ્વીકાર જ નહોતો કર્યો, એમણે વ્યંજનાથી જ કામ ચલાવ્યું.
અચ્છા, જે ભાવકમાં નહીં.
બરાબર.
આમ ભોગીલાલ સાંડેસરા ખરેખર ભારતીય કાવ્યશાસ્ત્રના ઊંડા અભ્યાસના આધારે વિષ્ણુપ્રસાદ ત્રિવેદીની અનુભવના શક્તિની વિભાવનાનું બહુ ઝીણવટભર્યું વિશ્લેષણ કરે છે અને એની ટીકા રજૂ કરે છે.
હા.
અને તેઓ કલાનુભવમાં જે પ્રાથમિક ચાલક બળ છે એનું કેન્દ્ર ભાવકની કોઈ આંતરિક શક્તિ પરથી ખસેડીને કલાકૃતિની પોતાની વ્યંજના શક્તિ પર મૂકે છે.
હા, અને સાથે સાથે કલાનુભવની પ્રક્રિયાના જે તબક્કા છે એને વધુ સ્પષ્ટ કરવાનો પ્રયાસ કરે છે. તાત્કાલિક પ્રત્યક્ષ અનુભવ જેમાં તલ્લીનતા અને આનંદ આવે, અને ત્યારબાદ થતું સક્રિય બૌદ્ધિક ચિંતન એટલે કે પુનરનુભવ એને અલગ પાડીને,
અને તલ્લીનતા અને આનંદ વચ્ચેનો સંબંધ પણ વધુ ચોકસાઈથી સમજાવે છે.
બરાબર. સાંડેસરાના મતે જો આ બધી સ્પષ્ટતાઓ કરવામાં આવે તો ત્રિવેદીજી દ્વારા જે સમસ્યાઓ અને ગૂંચવણો ઊભી થયેલી દેખાય છે તેનું નિરાકરણ આવી શકે છે.
આ ચર્ચા ખરેખર બહુ વિચાર પ્રેરક છે. કલાનો પ્રત્યક્ષ અનુભવ કરવો અને પછી તેને પર શાંતિથી વિચારવું, આ બંને પ્રક્રિયાઓ વચ્ચેનો ભેદ, અને એમાં કલાકૃતિની શક્તિ વિરુદ્ધ ભાવકની શક્તિનું શું મહત્વ, આ મુદ્દાઓ ખરેખર પાયાના છે.
હા, સાહિત્ય અને કલાને સમજવા માટે આ બહુ અગત્યના મુદ્દા છે.
તો શ્રોતાઓ માટે અહીં એક વિચારવા જેવો પ્રશ્ન મૂકી શકાય. આ જે ભેદ છે કલાકૃતિની શક્તિ, વ્યંજના, રચના અને ભાવકની ગ્રહણ શક્તિ કે ચિંતન શક્તિ, ભાવિ ત્રિપ્રતિભા, વાસના, પૂર્વજ્ઞાન, આ બંને વચ્ચેનું સંતુલન અને કોનું પ્રાધાન્ય વધારે, આ પ્રશ્ન સાહિત્ય સિવાયના બીજા કલા સ્વરૂપોને કેવી રીતે લાગુ પડે?
સારો પ્રશ્ન છે.
દાખલા તરીકે સંગીત સાંભળતી વખતે કે કોઈ ચિત્ર જોતી વખતે આપણને જે અનુભવ થાય છે એની તીવ્રતા, એનો અર્થ એ મુખ્યત્વે કલાકૃતિની પોતાની રચનામાંથી, એની શક્તિમાંથી આવે છે કે પછી આપણી પોતાની સંવેદનશીલતા, આપણી તાલીમ, એ ક્ષણની આપણી મનોસ્થિતિ એમાંથી વધારે આવે છે? શક્તિનું કેન્દ્ર ખરેખર ક્યાં છે, સર્જનમાં કે અનુભવ કરનારમાં?
આ પ્રશ્ન ખરેખર ભોગીલાલ સાંડેસરા અને વિષ્ણુપ્રસાદ ત્રિવેદી વચ્ચેની આ ચર્ચાના મૂળમાં જ રહેલો છે અને એને સાહિત્યિક સિદ્ધાંતોથી આગળ લઈ જઈને વ્યાપક સૌંદર્યશાસ્ત્ર અને કલા મીમાંસાના ક્ષેત્ર સાથે જોડે છે. કલા કેવી રીતે કામ કરે છે અને આપણે એને કેવી રીતે અનુભવીએ છીએ એના વિશે વધુ ઊંડાણપૂર્વક વિચારવા માટે આ એક સરસ પ્રસ્થાન બિંદુ છે.
આ ચર્ચા ભોગીલાલ સાંડેસરાના લેખ અનુભાવના, કલાનુભવ અને આનંદ પર આધારિત હતી. આ પ્રસ્તુતિ એકત્ર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે.